તારીખ 9/3/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 304 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 238
દર્શન પ્રશ્ન 304 પાનું 172 આશ્રયભૂત તત્વનું અવલંબન લેતા સમ્યક દર્શનથી માંડીને કેવળ જ્ઞાન સુધીની પર્યાય પ્રગટ થાય છે. આ અવલંબન સાધક દશામાં જ હોય છે કે સિદ્ધ દશામાં પણ ચાલુ રહે છે તે સમજાવવા કૃપા કરશો. પ્રશ્ન છે સાધક દશા અને સિદ્ધ દશા સંબંધીનો. સાધક દશામાં તો અવલંબન આવતા સમ્યક દર્શન પ્રગટે, પછી અવલંબનમાં ઉગ્રતા જેમ જેમ વધતી જાય તેમ તેમ ઉપર ઉપરના ગુણ સ્થાનો થઈ અને પૂર્ણ દશા પ્રગટ થાય છે. પ્રશ્ન એ કર્યો છે કે સાધક દશામાં હોય છે પણ સિદ્ધ દશામાં પણ એવું જ હોય એમ. ત્યારે જે અવલંબન લેતા સાધક પણ ઉપયુક્ત અને ઠેઠ પૂર્ણ પર્યાય સુધી પહોંચાણો, પછી અવલંબન કઈ છૂટી જાય એવું તો કેમ બને? એ તો ઉપયોગ્યુત જ થતો નથી, પણ ત્યાં ઉપયોગથી અવલંબન લેવું પડે એવો પ્રકાર નથી, કેમ કે બીજો અવલંબન આવતો નથી, ઉપયોગ ફરતો નથી. સાધક દશામાં જ્ઞાયકનું અવલંબન રહે છે, તે અવલંબન સિદ્ધ દશામાં પરિણતિ રૂપે રહી જાય છે, ચાલુ જ રહી જાય છે, એ પરિણતિ જ બની ગઈ છે. ઉપયોગ એ જોકે એમ જ છે અને પરિણતિ પણ બે એકાકાર જ છે. ઉપયોગ ને પરિણતિ એમાં કઈ ફરક નથી. સાધક દશામાં ઉપયોગ અને પરિણતિમાં ફરક રહે છે. અહીંયા તો બધું એકાકાર થઈ ગયું છે, એટલે ઉપયોગ ફરતો નથી પણ પરિણતિ તો ફરતી નથી, એમ સ્થિર છે સાધક દશામાં. ત્યાં એટલે એમાં પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી. એટલે સીધા આત્માને કોઈ પ્રયત્ન કરવો એવું કાંઈ નથી. પૂર્ણ વીર્ય તો 13મા ગુણ સ્થાને પ્રગટી ગયું છે અનંત ચતુષ્ટિ વખતે. પુરુષાર્થ પૂરેપૂરો છે, અધૂરો કોઈ પુરુષાર્થ નથી. અંતર્મુખતા પણ નિરવશેષ અંતર્મુખતા છે, કોઈ બહિર્મુખતાનો એક અંશ પણ નથી. એટલે હવે અવલંબન લેવું એમ વાત નથી, લીધેલું જ છે ને ચાલુ જ છે એમ છે, લેવું એમ વાત નથી. જુદો જેમ અનંત ચતુષ્ટયમાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય લીધા, અનંત ચારિત્ર ન લીધો. કેમ કે ત્યાં ચારિત્ર પાળવું એ કોઈ વાત નથી, એ તો યથાખ્યાત ચારિત્ર 12મા ગુણ સ્થાને પૂરું થઈ ગયું. પછી એને ચારિત્ર કરવું, ચારિત્ર પાળવું એવી વાત રહેતી નથી. પણ એટલે કે ચારિત્ર નથી એમ નથી, એમાં અવલંબન લેવું એમ નથી, અવલંબન લીધેલું જ છે. ચારિત્ર સંપૂર્ણ છે, 12મા ગુણ સ્થાને સંપૂર્ણ થઈ ગયું, પછી 13મું 14મું અને સિદ્ધ દશા ત્રણ પગે થયા પછી ચડ્યા છે. એટલે એમાં તો એ પ્રશ્ન જ નથી, એમ આમાં અવલંબનનો પ્રશ્ન નથી એમ કેવું છે. અવલંબન લેતા મોક્ષ માર્ગ પ્રગટ્યો, અવલંબન વધતા મોક્ષ માર્ગમાં આગળ વધ્યો, એ જ અવલંબનથી કેવળ જ્ઞાન આદિ પૂર્ણ દશા પ્રગટ થઈ ગઈ, પછી તો સિદ્ધ દશામાં ગયા છે. અવલંબન લેવું એ પ્રશ્ન ત્યાં રહેતો નથી, એ તો લીધેલું ચાલુ જ છે એમ, ચાલુ જ રહી જાય છે. પરિણતિ રૂપ શબ્દ કાઢી નાખીએ તો અવલંબન સિદ્ધ દશામાં રહી જાય છે, ટૂંકું થઈ ગયું ને. પછી કયા સ્વરૂપે રહી જાય છે એ વાત બીજી છે, કે પરિણતિ રૂપે રહી જાય છે અને ઉપયોગ રૂપે પણ રહી જાય છે. તેમાં પ્રયત્ન કરવાની એટલે અવલંબન માટેનો કોઈ પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી. સાધક દશા માટે પ્રયત્નરૂપ છે, કેમ કે અધૂરું અવલંબન છે, પૂરું નથી. આત્માનું આલંબન સમ્યક દર્શનથી માંડીને કેવળ જ્ઞાન સુધી લીધું, તેમાં આત્મા જ તેને મુખ્યપણે તેની દ્રષ્ટિમાં રહ્યો, તેના આશ્રયમાં રહ્યો. શું છે, જીવને આત્માનું અવલંબન આવતા સમ્યક દર્શન થયું અને ઠેઠ કેવળ જ્ઞાન સુધીમાં એ આલંબન રહ્યું, એમાં મુખ્યતા રહેતી, દ્રષ્ટિ પણ રહેતી, એ બંને ફેક્ટર સાથે સાથે હતા. દ્રષ્ટિ એટલે શ્રદ્ધામાં પણ આત્મા અને જ્ઞાનમાં છદ્મસ્તને મુખ્ય ગૌણ થાય છે એમાં મુખ્યતા પણ આત્માની. આમાં તે સિદ્ધાંત એવો છે કે જેની મુખ્યતા હોય એની જ દ્રષ્ટિ હોય, દ્રષ્ટિ હોય એની જ મુખ્યતા હોય. મુમુક્ષુને દ્રષ્ટિ નથી થઈ તો મુખ્યતાપૂર્વક દ્રષ્ટિ પ્રગટાવે, પણ મુખ્યતા હોય જ્ઞાનમાં. આલંબનમાં પણ મુખ્યતા પણ હોય, દ્રષ્ટિ પણ હોય અને આલંબન હોય. સિદ્ધ દશા સુધી બળવાનપણે આત્માને ગ્રહણ કર્યો, સિદ્ધ દશા પ્રાપ્ત થઈ ત્યાં સુધી પુરુષાર્થ વધતા વધતા તેરમા ગુણ સ્થાને પૂર્ણ પુરુષાર્થથી આત્માને ગ્રહણ કર્યો, પછી તેને પ્રયત્ન કરવાની જરૂર નથી. પુરુષાર્થ પૂરો ચાલે છે, અધૂરો પુરુષાર્થ નથી. પ્રયત્ન કર્યો કે પુરુષાર્થ કર્યો તો અનંત વીર્ય તેરમા ગુણ સ્થાને પ્રગટી ગયું અનંત ચતુષ્ટયમાં. એટલે એવું કરવો કરવો કે એવું કઈ સાધક દશામાં હજી કરવાનું બાકી હોય એવી વાત આવે, પણ જ્યાં સાધ્ય થઈ ગયું ત્યાં પછી, સાધ્ય થઈ ગયું પછી કરવાનું શું? તો સાધ્ય નથી થયું એમ રહ્યું, એટલે થઈ જ ગયું છે એમ લઈ લેવાનું છે. કે પ્રયત્ન કરવાની જરૂર નથી, એ તો પૂરો પુરુષાર્થ ચાલે છે. તે આલંબનમાં મુખ્યપણે દ્રવ્ય ઉપર જે જોરદાર દ્રષ્ટિ હતી અને એમને એમ સહજ પરિણતિ રૂપે થઈ જાય છે. હું તો શ્રદ્ધાનો પાયામાં તો શ્રદ્ધાનો ફૂટ લાગે છે સાધક દશામાં. એ ફૂટ લાગતા લાગતા બીજા ગુણો પણ પૂર્ણ થઈ જાય છે. પછી ત્યાં આલંબન લેવાની જરૂર નથી, લીધેલું જ છે. એ તો ન લીધું હોય તો લેવાની જરૂરની વાત ઊભી થાય, એ તો પૂરેપૂરું લીધેલું જ છે. જે આશ્રય લીધો તે આશ્રય રૂપે પોતે પરિણમી જ જાય છે, અથવા પરિણમી ગયો છે જીવ. એટલે પછી ત્યાં એવી શૈલીથી વાત ન લેવાય. એ ચારિત્ર પાળવાનું છે કે ધ્યાન કરવાનું છે કે આલંબન લેવાનું છે, એવી બધી વાત ન આવે ભાષામાં, એમ ન આવે. એ લીધેલું છે, કેમ કે એમ ભાષા લેતા સાધક દશાનો ટોન થઈ જાય છે. સાધ્ય પણ સાધ્ય થઈ ગયું છે એ વાત નથી આવતી. સમ્યક દર્શન કે સાધક દશામાં આત્મા જ તેને આશ્રયભૂત છે. જીવને સાધક દશામાં આશ્રય તત્વ તો એ પોતાનું પરમાત્મ તત્વ છે, પરમ તત્વ છે, એ જ આશ્રયભૂત તત્વ છે. આશ્રય કરવા યોગ્ય તત્વ પોતાનું મૂળ સ્વરૂપ જ છે. આત્માના આશ્રયથી જ સમર નિદ્રા થાય છે અને કોઈ પણ જીવને સ્વરૂપ આશ્રય સમર નિદ્રા પ્રગટે છે. દર્શન જ્ઞાન ચારિત્ર બધું આત્માના આશ્રય થાય છે. એટલે શ્રદ્ધા પણ આત્માનો આશ્રય લે છે, જ્ઞાન પણ આત્માનો આશ્રય લે છે, ચારિત્ર પણ લે છે. સર્વગુણના અંશો સાધક દશામાં સ્વરૂપમાં કેન્દ્રિત થઈને પરિણમે છે. અર્થાત સમ્યક દર્શનના આશ્રયમાં આત્મા છે, સમ્યક જ્ઞાનના આશ્રયમાં આત્મા છે અને સમ્યક ચારિત્રના આશ્રયમાં પણ આત્મા છે. બધામાં આત્મા છે અને એવી ગાથા આવે છે કે તપમાં પણ આત્મા મારા, તપમાં પણ આત્મા મારા, શીલમાં પણ આત્મા મારા, જ્ઞાનમાં પણ આત્મા. બધાનું કેન્દ્ર સ્થાન પોતાનું પરમ તત્વ છે. જોકે બહારની ભૂમિકા પ્રમાણે અણુવ્રતના અને પંચમા વ્રતના શુભ ભાવો હોય, પાંચમા ગુણ સ્થાને અણુવ્રતના અને છઠ્ઠા ગુણ સ્થાને મહાવ્રતના પંચમહાવ્રતના શુભ ભાવો હોય એ બે ભૂમિકા પ્રમાણે પોતપોતાની ભૂમિકા અનુસાર. પણ અંતરમાં જે યથાર્થ ચારિત્ર પ્રગટે છે, પૂર્વ બારના ચારિત્રને ચારિત્ર ન કીધું, એ શુભ ભાવો છે મારા. અંતરમાં જે યથાર્થ ચારિત્ર પ્રગટે છે તે આત્માના આશ્રયથી જ પ્રગટે છે. એટલે યથાર્થ ચારિત્રમાં સ્વરૂપ લીનતા છે, સ્વરૂપની સ્થિરતા છે, અને સ્વરૂપમાં સ્થિરતાને કારણે વિતરાગતા થઈ તે છે. ચારિત્રની પર્યાય બે પડખાથી કહેવાય છે, એક સ્થિરતા અસ્થિરતારૂપ, એમાં લીનતા ને નહીં લીનતા આવી ગઈ, અને એક રાગ અને વિતરાગતારૂપ. રાગ પણ ચારિત્ર ગુણની પર્યાય અને વિતરાગતા પણ ચારિત્ર ગુણની પર્યાય. એ વિતરાગતા ને સ્થિરતા આત્માના આશ્રયથી જ પ્રગટે છે. ચારિત્રમાં, સંવરમાં, પ્રત્યાખ્યાનમાં વગેરેમાં આત્માનો આશ્રય છે. એ ગાથા છે, મારા સંવરમાં મારા પ્રત્યાખ્યાનમાં બધી મને આત્મા છે. મને ખરેખર બધું અંદર આત્માના આશ્રયથી જ થાય છે. આત્માનું જે આલંબન લીધું તે ઠેઠ સુધી રહે છે. તે શરૂઆત કરી તથા ગુણ સ્થાને એ સાદી અનંત અનંત એ આલંબન છૂટતું જ નથી. અને આલંબન આત્માનું છૂટી જાય તો બીજા તો બાકી પરદ્રવ્યો રહ્યા. તો પરદ્રવ્યનું આલંબન તો અનાદિથી લઈને રખડ્યો છે, જે પરિભ્રમણ કરે છે. અને જ્યાં સુધી પરદ્રવ્યનું આલંબન અધૂરું પણ રહે છે, થોડું પણ રહે છે, ત્યાં સુધી સાધક દશા છે, ત્યાં સુધી સાધ્ય દશા નથી થતી. એટલે આલંબનનો નાશ થાય છે એમ નથી, પણ આલંબનનો પ્રશ્ન ત્યાં રહેતો નથી, એટલી વાત છે. શ્રેણી ચડીને કેવળ જ્ઞાન થાય, 9, 10, 12, 13 નવમા ગુણ સ્થાનથી શ્રેણીમાં લે છે. શ્રેણી ચડીને કેવળ જ્ઞાન થાય અને કૃતિકૃત દશા થઈ જાય, ક્ષપક શ્રેણી. શ્રેણી એટલે ક્ષપક શ્રેણી લેવી. કૃતિકૃત દશા થઈ જાય પછી કાંઈ કરવાનું રહેતું નથી, તો પૂરી દશા જે કરવા યોગ્ય છે તે બધું થઈ ગયું સાધ્ય દશામાં. પછી કરવાનું રહેતું નથી એટલે આલંબન લેવો, પુરુષાર્થ કરવો, ચારિત્ર પાળવું, એ કાંઈ વાત ઊભી થતી નથી. બધું પૂરું થઈ ગયું પછી કાંઈ કરવાનું રહેતું નથી, અથવા કરવા યોગ્ય બધું કરાઈ ગયું તેનું નામ કૃત્ય કૃત્ય છે. કૃત્ય એટલે કરવા યોગ્ય, એ બધું કરાઈ ગયું. તે આલંબન સહજ પરિણતિ રૂપે આત્મામાં આત્મા રૂપે પરિણમી જાય છે. જેવું સ્વરૂપ છે તેવું પ્રગટ રૂપે સિદ્ધ દિશામાં પરિણમન પરિણમી જાય છે. તે પછી આલંબનનો પ્રયત્ન કરવાનો રહેતો નથી. આલંબન સહજ રૂપે પરિણમી જાય છે અથવા સહજ રૂપે રહી જાય છે. જાણવાનો વિષય છે મુખ્યપણે. આમ તો સમ્યક દર્શન થાય અને આત્મજ્ઞાન થાય એટલે આમાં બધું ઈ જ્ઞાન થઈ જાય છે. આ તો એ પહેલા જિજ્ઞાસાથી પ્રશ્ન ઉઠે છે, બાકી તો આત્મજ્ઞાન થાય એમાં આ જ્ઞાન સાથે સાથે થઈ જાય છે. સાધક આત્માઓને તો વિશ્વાસ આવી ગયો કે જ્ઞાયકના આશ્રય સમ્યક દર્શન થાય, પણ જેઓ સાધક દશાએ પહોંચ્યા નથી તેવા જીવોએ તેને પહોંચવા માટે શું કરવું, મોમોક્ષુની ભૂમિકાનો પ્રશ્ન છે આ, કે સાધકને તો પ્રગટ સ્વરૂપનો આશ્રય વર્તે છે એટલે એને નિશંક પણ ઉત્પન્ન થઈ જાય છે પોતાની દશાનું અને પોતાની પૂર્ણતાનું અને પોતાના સ્વરૂપનું, સર્વાંગ સમાધાન આવી જાય છે. સ્વરૂપ, આત્મ સ્વરૂપ પોતે જ સર્વાંગ સમાધાન સ્વરૂપ છે અને એનો આશ્રય અવલંબન આવતા અથવા અનુભવ થતા, સર્વાંગ સમાધાન સ્વરૂપનો અનુભવ થતા સર્વાંગ સમાધાન આવી જાય છે, ક્યાંય અસમાધાન થતું નથી. એ વાત તો જ્ઞાન દશાની થઈ, પણ જેવો સાધક દશાએ પહોંચ્યા નથી એવા મોમોક્ષુ જીવો કે જે સાધક દશાએ પહોંચવા માગે છે એને શું કરવું, એ પ્રશ્ન કર્યો છે. સમાધાન, જેવો સાધક દશામાં નથી પહોંચ્યા તેમણે તેનો અભ્યાસ કરવો, એટલે પ્રયત્ન કરવો, સાધક દશામાં પહોંચવા માટેનો પ્રયત્ન કરવો. અભ્યાસ એટલે પ્રયત્ન, એમને શૈલી છે અભ્યાસની, વારંવાર પ્રયત્ન કરવો એવી જે પ્રેક્ટિસ, એ પ્રેક્ટિસના અભ્યાસને એક ટૂંકા શબ્દમાં ખાલી અભ્યાસ કહે છે. આમ અભ્યાસ શબ્દ એવી રીતે પ્રચલિત છે, બહુ વાંચે એને અભ્યાસ કર્યો એમ કહેવાય, બહુ વાંચ્યું હોય એને અભ્યાસી જીવ પણ કહેવાય છે. એ વાત અહીંયા નથી, બેનશ્રીની પોતાની અભિપ્રાયમાં વારંવાર પ્રયત્ન અને પ્રેક્ટિસ થાય એને અભ્યાસ કહે છે. દશાને કેળવે, વારંવાર પ્રયત્ન કરીને દશાને કેળવે અને સહજ દશા ઉત્પન્ન થાય સમય દર્શનની, સાધક દશા એવી રીતે એમને અભ્યાસ કરવો. આપણે એ રીતે પણ સ્પષ્ટ કરી શકાય કે ઊંધી પ્રેક્ટિસમાં તારો ઊંધો અભ્યાસ ચાલી જ રહ્યો છે. કેવી રીતે? શરીરનું પોષણ કરવું, શરીરને સરખું રાખવું, શરીરનો દેખાવ કરવો, મારાપણાને હિસાબે, પછી એ સિવાય જ્યાં જ્યાં મારાપણું છે, પ્રારબ્ધ યોગ્ય કુટુંબ છે, મકાન છે, સંપત્તિ છે, લોકો એમ કહે છે ભાઈ આનું એનું ગણાય, કેમ કે એના નસીબમાં હતું. એ જ્યાં જ્યાં પોતાપણું થાય છે એ બધી ઊંધી પ્રેક્ટિસ, ઊંધો અભ્યાસ ચાલુ છે. એટલે જ્ઞાનીઓએ ઊંધા અભ્યાસને સામે ભેદ જ્ઞાનનો સવળો અભ્યાસ ચાલુ કરાવ્યો. એટલે સાધક દશામાં નથી પહોંચ્યા તેમણે સવળો અભ્યાસ ચાલુ કરવો, સવળી પ્રેક્ટિસ ચાલુ કરવી. આત્માનો આશ્રય લેવાય તો જ સમ્યક દર્શન થાય એમ જાણે અને આશ્રય કરે તો સ્વાનુભૂતિ થાય. પહેલા સમજે, સમજીને એમ આશ્રય કરે એ અમલીકરણ થયું, સમજણનું અમલીકરણ થયું. આશ્રય કેવી રીતે થાય છે? હું પણ અથવા પોતાપણું થતા આશ્રય થાય છે, અવલંબન આવે છે. ઊંધી પ્રેક્ટિસથી સમજાઈ જશે. શરીરમાં હું પણાથી શરીરનું આલંબન છે, બીજા પદાર્થમાં પોતાપણું થતા, ગમવાપણું થતા એનું આલંબન આવે છે, આશ્રય થઈ જાય છે પરનો, એ પરાશ્રય છે. એવી જ રીતે સ્વરૂપને જાણીને સ્વરૂપમાં હું પણ થાય તો સ્વરૂપનું આલંબન અને આશ્રય થાય અને એ મુખ્ય ગુણો કામ કરે, એમાં શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર અને પુરુષાર્થ. શું કહ્યું? આત્માનો આશ્રય લેવાય એટલે આત્મામાં પોતાપણું થાય આત્મામાં પોતાપણું થાય એટલે આત્મા સિવાય બીજા કોણ બીજે પોતાપણું ન થાય એમ. ત્યાં સુધી એ વાત લીધી પહેલી જ્ઞાનમાં કે આત્માની દશામાં વિકૃતપણે રાગ થયો એ વિકારી દશા છે ચારિત્ર ગુણની. એમાં પોતાપણું થાય, રાગ મને થયો ને મારામાં થયો એવો અનુભવ થાય, ત્યાં સુધી હું જ્ઞાન છું એવો અનુભવ ન થાય. જ્ઞાનમાં પોતાપણું થાય તો રાગથી ભિન્ન પડાય, રાગ પરને પડખે જાય, સોને પડખે ન રહે. આમ છેઠ સુધી કેવળ એક આત્મામાં પોતાપણું થાય તો એ સ્વરૂપનો આશ્રય થયો, સ્વરૂપનો આલંબન થયો અને એમાં સ્વાનુભવ ઉત્પન્ન થાય છે. હા, નો અત્યંત વિયોગ કરી દીધો, ત્યાં તો એટલું, ત્યાં એટલું બધું લીધું છે કે ચલ પરિણામરૂપ જે ધારા તેનો આત્યંતિક વિયોગ કરીને છેલ્લો સ્ટેજ લીધું છે. ભાવકર્મ પછી પાછો આગળ ચાલ્યા, ચલ પરિણામરૂપ જે ધારા એટલે પરિણામ માત્રમાં જે પોતાપણું છે ઉઠાવેલું દ્રષ્ટિએ, ત્યાં દ્રષ્ટિ લેવી છે. એ દ્રષ્ટિ છે એકલા સ્વરૂપને જ પ્રગટે છે, ત્રિકાળીને જ તે, એ પરિણામને વિષય જ નથી કરતી. અત્યંતિક વિયોગ એટલે સંપૂર્ણપણે કટ ઓફ કરીને, દ્રષ્ટિએ સંપૂર્ણપણે પરિણામ સાથેનું કનેક્શન કટ ઓફ કરી નાખ્યું, ત્યારે સ્વાનુભવ થાય, સમ્યક દર્શન થાય. પહેલાં તો ત્રણે લીધા, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ. પછી ભાવકર્મમાં શુભાશુભ ભાવ લીધા, પછી ત્યાંથી આગળ ચાલ્યા. હવે ચલ પરિણામરૂપ જે ધારા છે એનો પણ આત્યંતિક વિયોગ કર્યો છે સમ્યક દર્શને. સમ્યક દર્શન બિલકુલ પરિણામને વિષય જ કરતું નથી. સમ્યક દર્શનનો આશ્રય કરવાની પદ્ધતિ એકાંતિક છે. પરનો આશ્રય કરે છે તો પણ એકાંતિક કરે છે, સ્વનો આશ્રય કરે છે તો પણ એકાંતિક કરે છે. પરનો આશ્રયમાં મિથ્યા એકાંત છે, સ્વના આશ્રયમાં સમ્યક એકાંત છે. એટલે કૃપાળદેવે લીધું કે સમ્યક અને એકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. સમ્યક અનેકાંતનો વિષય સ્થૂળ છે, સમ્યક એકાંતનો વિષય સૂક્ષ્મ છે. એટલે અનેકાંતની ચર્ચા જૈન દર્શનમાં પંડિતો પણ કરે છે અને સમજે છે, અને એ વિદ્વાનો એની ચર્ચા કરે છે ત્યારે લોકોને એમ થાય કે બહુ સારું જ્ઞાન છે. ત્યારે કૃપાળુદેવે અધ્યાત્મ દ્રષ્ટિકોણનો એક વ્યૂ પોઈન્ટ પ્રકાશ્યો, એમણે અધ્યાત્મનો દ્રષ્ટિકોણ પ્રકાશ્યો કે એ સમ્યક અને એકાંત પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ સિવાય, પ્રાપ્તિ ક્યારે થાય, અનુભવમાં પ્રાપ્તિ થાય છે, એ સિવાય તો પ્રાપ્તિ નથી, બાકી તો પ્રાપ્ત જ છે અનાદી અનંત, એ સિવાય અન્ય હેતુ એનો ઉપકાર નથી, ઉપકારી નથી. એટલે સમ્યક એકાંતની ગમે તેટલી અનેક પડખાથી વિશાળ ચર્ચા ચાલતી હોય તો પણ એ બધાનો સરવાળો સમ્યક એકાંતમાં આવવો જોઈએ અને નિજ પદની પ્રાપ્તિ અનુભવ દશા થવી જોઈએ, તો એનો ઉપકાર છે. નહીંતર એ બધું જાણેલું સબ જાણ્યા સો ફોક ફોક છે. શું કે છે, આત્માનો આશ્રય લેવાય તો જ સમ્યક દર્શન થાય એમ પ્રથમ જાણે અને આશ્રય કરે. જાણે તો જાણ્યું એને સાચું, પણ આશ્રય ન કરે તો એ જાણ્યાને એને ચરિતાર્થ નથી કર્યો. એ જાણવાનો ઉપયોગ, સદુપયોગ થવો જોઈએ, એ ન થયો તો એ જાણ્યું શું કામનું. જેમ માણસ પાસે સંપત્તિ છે, હવે માંદો પડ્યો, ડાક્ટરને દવાની જરૂર પડી, કે મારે ખર્ચ નથી કરવો, એમને મને હાજો કરો. ત્યારે કોઈ પણ આ શું કામ નથી, આ તમારી પાસે જે ધન છે એ કામનું શું છે? જો તમે તમારી જાત માટે એનો ઉપયોગ ન કરી શકતા હોય તો આ ચીજ તો નકામી થઈ ગઈ. હું એને સાચવું છું, હું એનો રખેવાળ છું, તો કે તો બેંકમાં આરબ પણ હોય છે, બેંકના દરવાજે આરબ ઉભો રાખે, સેફ કસ્ટડીમાં જ્યાં કરન્સી મૂકવામાં આવે, લાખો કરોડો રૂપિયા અંદર મૂક્યા હોય, મોટો ઓરડો હોય, એનો મોટો લોખંડનો દરવાજો હોય ને ત્યાં ભરી પુસ્તક આરબ ઉભો રહ્યા, હું આ બધાનો રખેવાળ છું, કરોડો રૂપિયાના કરન્સીનો હું રખ્યો, એમાં અને નહીં વાપરનારમાં ફેર શું? કે કાંઈ નહીં. એમ તે જાણ્યું, પણ જો એનો ઉપયોગ નહીં તો એ તો ખાલી જાણવાનો અહમભાવ થયો, બીજું કાંઈ નથી, કે મેં જાણ્યું, મેં જાણ્યું, એનો ઉપયોગ નથી. આ તો ખાલી રટણ જ કર્યા કરે, કે આત્માનો આશ્રય કરવાથી સમ્યક દર્શન થાય, આત્માનો આશ્રય કરવાથી સમ્યક દર્શન થાય, બરાબર, આત્માનો આશ્રય કરવાથી સમય, પણ આશ્રય તો બીજાનો લઈને બેઠો છો. એ જીવ અનાદિથી આશ્રય તો બીજાનો લઈને બેઠો છે, અને આત્માના આશ્રયથી સમ્યક દર્શન થાય એથી વિરુદ્ધ એનું પરિણમન ચાલે છે એની ખબર નથી રહેતી. તોલું રટણ ચાલે છે એ ખબર નથી રહેતી ત્યારે ચાલે છે ને, એટલે એ નિરર્થક થઈ ગયું. એટલા માટે મોક્ષની ભૂમિકામાં જે અવલોકનનું સ્ટેજ છે, એ અવલોકનના સ્ટેજની અંદર જીવ એમ અવલોકે છે, અવલોકનના બહુ પડખાઓ છે, એમાં એક પડખો આ છે કે હું જે સમજું છું અને મારું જે પરિણમન છે એ બે વચ્ચે ડિફરન્સ છે, અંતર છે. મારી સમજણ બીજું બોલે છે, મારું પરિણમન બીજું કામ કરે છે, ઉલટું સુલટું છે. આ અંતર મારે તોડી નાખવું જોઈએ, અને આ અંતર હું કેમ તોડું, કેવી રીતે તોડું, મારો એ અંગેનો પુરુષાર્થ કેવો હોય એની ખોજ એને ચાલે, એને પાયા ગોતે. અને એ વાત સત્સૃતમાં હોય છે, જ્ઞાનીની વાણીમાં હોય છે, એ વાત એ ત્યારે પકડી શકે છે, કે ખોજતો હોય ત્યારે પકડી શકે છે, એ સ્ટેજમાં પકડી શકે છે. એમ બસ જાણવાની ભૂલ મટી તો સંતોષ પામી ગયો, બહુ ભાગે એવું જોવામાં આવે છે કે જાણવાની ભૂલ મટે એટલે સંતુષ્ટ થયો, પણ વેદનનું શું, અનુભવનું શું, પરિણમન ઉલટું ચાલે છે એનું શું, એ અંતર અવલોકન વિના એ વાત સમજમાં ન આવે, અને સમજમાં ન આવે તો એને ફેરફાર કરવાનો પુરુષાર્થનો પ્રયત્ન થવાનો દિશા પણ એને ન સૂજે પોતાને. શું છે કે આમનામ જે સમજણ છે, સમજણ તો ભાવની છે, કે આત્માનો આશ્રય લેવો તો આત્માનો ભાવ છે, વાત આત્માના ભાવની, અને આત્માના ભાવને જોયા વગર એ વાત કરવાનો મતલબ શું છે, એનો મતલબ શું છે? એ કાંઈ નથી. તમે જે જે ભાવોની વાત ચાલે તે તે ભાવો તમારા પરિણમનમાં ચાલે ચાલી રહ્યા છે, એને તમે તપાસો, એને જુઓ, માત્ર વિચારો એમ નહીં, એને તપાસો, એને જુઓ, એને મીંઢવો, તો તમને તમારા ભાવોનો પરિચય થઈને ઓળખાણ થશે. નહીં તો શું છે નવ તત્વમાં, કે આશ્રમનો નિરોધ થાય તેને સંવર કહેવામાં આવે છે, આશ્રયનો નિરોધ થાય તેને સંવર કહેવામાં આવે છે, અને આશ્રમના નિરોધપૂર્વક પ્રગટે તેને સંવર કહીએ, પણ આશ્રમ શું અને નિસંવર શું એની તો ઓળખાણ નથી, અને વ્યાખ્યા બરાબર કરે. બુદ્ધિ માપવાનું, બરાબર વાત સમજાવીવાનું. મીંઢું એટલે મેળવણી કરવી. હા, જૈસે યે કપડા ભી સફેદ હૈ ઓર યે કાગજ ભી સફેદ હૈ, લેકિન યે જ્યાદા સફેદ હૈ, યે કમ સફેદ હૈ. કબ મિલાન કરતે હૈ તબ, વરના માલુમ નહીં પડતા. તો એવી રીતે જે સાથે રાખીને મેળવવું એનું નામ મીંઢવણી કહે છે એ ગુજરાતી ભાષા છે. તમારે કંઈક એવો શબ્દ તો હોવો જોઈએ હિન્દીમાં, મીંઢવે છે. મીંઢવે એમાં સેન્સ બહુ સારી છે. કેટલીક ભાષામાં કેટલાક શબ્દો એવા હોય છે જેનો અધરવર્ડ એપ્રોપ્રિએટ અધરવર્ડ ન હોય. આમ હિન્દી ભાષા થોડી સુપિરિયર છે તો પણ ગુજરાતી ભાષાના કેટલીક વિશિષ્ટતાઓ છે. શું વિષય ચાલે છે? કે આત્માના આશ્રય લેવાય તો જ સમ્યક દર્શન થાય. જ્ઞાન કરવાથી સમ્યક દર્શન થાય એમ નહીં, પુસ્તક વાંચવાથી. આત્માનો આશ્રય લેવાથી સમ્યક દર્શન થાય. અત્યારે જે અવલોકનની વાત કરી કે વિચાર અને પરિણામ જુદા છે તે જોવા બાબત, કે વેદના પહેલા વેદનામાં આવવા માટે પણ કામ લાગે કે વેદના પછી આવવાનું, વેદના પછી ની વાત છે. અવલોકનનો સ્ટેજ તો પૂર્ણતાનું લક્ષ્ય બંધાયા પછી શરૂ થાય છે. તો એવી રીતે જોવે કે મને આ મારાપણું થાય છે એ પરિભ્રમણ કરાવશે. મારો આ મોહ, આ મારો મોહ, શરીર પ્રત્યેનો મોહ, મારા કુટુંબ પ્રત્યેનો મોહ, મને પરિભ્રમણ વાંચી જશે એમ જો બધા ભાવો એને પરિભ્રમણ જ કરવાનું ચાલે છે. એના દરેકમાં એ પરિભ્રમણ જોવે એટલે એ કોન્સન્ટ્રેટ થાય અને વેદનામાં આવે. એવી રીતે જોવે પણ અવલોકનની અંદર તો ચાલતા પરિણામોનું બારીક અવલોકન હોય છે. પણ એ પેલા જે જોવે છે એ સ્થૂળ અવલોકન હોય છે, પણ એમાં તો સૂક્ષ્મ આંતરિક અવલોકન હોય છે અને એમાં મીંઢવણી હોય છે. પરિભ્રમણના દુઃખો કેટલા છે એ શાસ્ત્રમાં પણ ખૂબ છે અને કેટલાક દુઃખો નજરે જોવામાં આવે છે. કેટલીક ગતિમાં રહેલા જે જીવો છે, બે ઇન્દ્રિયથી માંડી અને તિરંજ ગતિના બધા જીવો જોવા મળે છે, કેટલા દુઃખ થાય છે. એક ચોમાસાની અંદર વા જડીને વરસાદ હોય, વૃક્ષો આમ ખુંગોળા એવી એટલો એટલા બધો પવન હોય, સાયક્લોન, ધોધમાર વરસાદ પડતો હોય, ઠંડી પણ એટલી થઈ ગઈ હોય. શિયાળો ન હોય તો માણસ ગરમ કપડાને ગરમ ઓઢવાનું વાપરવાનું શરૂ કરી દે. હવે જે પક્ષીઓ છે ને એને ઝાડ સિવાય આશરે નથી, ક્યાં બેસે બીજા તો કોઈ ભીંતમાં કોઈ જમીનમાં કોઈ દરમાં કોઈ કેવી રીતે પક્ષીઓ છે, લાખો કરોડો પક્ષીઓ ઝાડ ઉપર જ આશ્રય છે, આશ્રય સ્થાન ઝાડ છે. એવા ધોધમાર વરસાદ તારે વરસાદ ઘડી આમથી આવે ઘડી આમથી આવે ત્યાંથી ક્યાં આશ્રય લે. ત્યાં છત્રી રાખે તો કાગડો થઈ જાય, તો ઝાડ ઉપર તો આશ્રય કેવી રીતે આવે. કોઈ પ્રોટેક્શન ની એની કોઈ પહેલેથી કોઈ એની પ્રી કન્ડિશન કઈ કરી શકાય એવું છે. ઝાડના ઝાડ પડી જાય પાછા, એ ઝાડ પડી જાય એનો કોઈ ભરોસો નથી કે જે ઝાડ ઉપર બેઠા છે નથી પડવાનું. આમ છે આમ છતાં આમ છે આમ છતાં એટલો આવતો ધોધમાર પાણી પડતો બધા દુઃખો ઘર બહાર નીકળવાનું પગ મૂકવાનું મન ન થાય એને ઘર જ નથી એવો આશ્રય છે અને અનાશ્રય છે એવી સ્થિતિ હશે. ત્રીસોના શરીર હળી જાય છે, આપણને તો જરાક કંઈક થાય તો ચાલો ડાક્ટર કંઈ જોઈએ, ચાલો કંઈક દવા લઈ લઈએ. મનુષ્યપણ બુદ્ધિ છે, સાધન છે, પુન છે, યોગ છે, એટલે પીળો પડે છે. મુંબઈમાં એક ગલુડિયું જોયું હતું, આવનારું ગલુડિયું હતું, તાજું જન્મેલું, એને અહીંયા પીઠમાં ઉપર કાણું પડી ગયું હતું ખડીને, અને એમાં એળું ખુદ બધી હું ચાલો સહન નહીં કરી શકું તો કર્યા કરતો રોયે નહોતો. હું દવા હું ડાક્ટર કાંઈ વ્યવસ્થા નથી, એની માં પડખે ફૂટી હતી હું કરે, બીજા ગલુડિયા હતા એની માય હોતી. સિરિયન્જ ગતિના દુઃખો પ્રત્યક્ષ નજર આવે છે બધા. એટલે શું છે કે આ થવાના પરિણામ મારા ચાલુ છે. હું જે દીકરા દીકરી પતિ પત્ની માં બાપ બીજે ત્રીજે ઘર મકાન સંપત્તિમાં મારા પણ હું કરું છું, પણ હું આમાં જઈશ. આ બધું જે ચાલે છે એમાં હું જઈ, આ અધોગતિમાં જવાનું મારા પરિણામ છે. એ જે દેખાય તે જ વેદના આવે. એ દેખાય ત્યારે જ્ઞાન ના થાય જ આવે, દેખાય ત્યારે. શું ન દેખાય ત્યાં સુધી તો ઓલો ભય તો લાગે જ છે. એ તો બધા માણસને ભય લાગે છે, એક્સિડન્ટ થાય અને માણસને એમ થાય કે હાર જો કોચક દઈ ગયો તો ભય તો લાગે જ છે. પણ પોતાના પરિણામમાં એ દેખાય કે આ મારી દશા આ થશે, મારી દશા આ થશે, તેથી એને વેદના આવ્યા વિના કોઈ ભોગે ન થાય. કોઈ કોઈ કિંમતે આ ન કરાય, આ કરી કરાય જ નહીં, આ અપરાધ કરાય જ નહીં, એમ જ આવે છે. તો એમાં સીધું એ જ્ઞાન થાય, સીધું દેખાય, એક એક પછી ભાવોમાં દેખાવા માંડે, ચાલતા બધા ભાવોમાં એ જ્યાં દેખાવા માંડે એટલે એનું કોન્સન્ટ્રેશન આવે ઉપડે વેદના. હા બરાબર ચાલવી જોઈએ, ખરખાઈ નહીં ચાલવી જોઈએ. શું હા પણ સીધું દેખાવું જોઈએ, વિચારમાં વિચારી શકાય છે એ એક બીજી વાત છે, અને આમ દેખાય એને અસર આવે, દેખાય એમાં અસર આવે. બસ વાત એ છે, અસર આવવાની વાત છે. હા જીવને અસર આવે તો જ એ વેદનનું પરિણામનો ફિલિંગનો સ્ટેજ ઊભો થાય, અસર આવ્યા વિના ફિલિંગ સ્ટેજ ઊભો ન. જેનું હોનાર સારું હોય એને દેખાય. એ તો છે, વર્તમાનમાં સંતોષાતો હોય એને તો આ બંધ નથી વેદના. અથવા એક એમ પણ કહી શકાય કે પોતે અજ્ઞાત છે એવા અજ્ઞાત કારણથી પણ જીવ પરિભ્રમણથી થાકો હોય, શું થાકેલો વિરામ પામે, આરામ લે, થાકો ન હોય ત્યાં સુધી એને હોશ હોય છે હાલવાની. સરસ ચર્ચા ચાલી હતી સુગાનીજીને એમના ધર્મપત્ની સાથે. છેલ્લે છેલ્લે જ્યારે મુંબઈના પંચકલ્યાણકમાં આવ્યા હતા, મુંબઈ છેલ્લા પંચકલ્યાણક એટલે છેલ્લા પંચકલ્યાણક આ ઘાટકોપર ને મલાડના થયા, શું પછી જતા હતા એ કલકત્તા, એમાં અજમેર ઉપર થઈને જતા હતા, અજમેર એમને મૂકી દેવાના હતા. પોતે અજમેર એમને મૂકીને જ કલકત્તા ગયા અને ત્યાં દેહાંત થઈ ગયો, શું એટલે છેલ્લે છેલ્લી વખતની મુસાફરી હતી. રસ્તામાં કઈ ચર્ચા, એમને પૂછ્યું કે થકાન લગી હે તો અપને મેં બેઠ જાના, છે લીધું છે એમાં, થકાન લગી હે તો બેઠ જાના, નહીતર તું ચાલતો જ રહેવાનો છું, આ પરિભ્રમણના કારણોમાં તું પરિણમતો જ રહેવાનો છું. તને થાક લાગ્યો છે, પરિભ્રમણનો થાક લાગ્યો છે, જન્મ મરણના દુઃખોનો, અજ્ઞાનની આકુલતાનો, અસમાધાનનો, આ બધો તને આકુલતાનો થાક લાગ્યો છે, તારે આત્મશાંતિ જોઈએ છે. હું એમનો ફેક્ટર જ જોઈએ તો એ ત્યાંથી ઉપડેલા હતા. મારે શાંતિ જોઈએ છે, મને આત્માની શાંતિ જોઈએ છે, એટલે મંદ કસાયની શાંતિમાં એ ફસાણાનો જે ભક્તિ પૂજા શાસ્ત્ર સ્વાધ્યાય અને ક્રિયાકાંડ કર્યા, પણ ફસાણાને શું મંદ કસાયમાં, એને આત્માની શાંતિ જોતી હતી. જ્યાં સુધી એ શાંતિ ન મળી ત્યાં સુધી એમની પીપાસા છે એ વધતી ગઈ વધતી ગઈ વધતી ગઈ. એમ થવું જોઈએ. સમજણમાં એમ આવ્યું કે પરિભ્રમણ ટાળવું જોઈએ. ચાલો સમજણમાં એમ આવ્યું કે મુક્તિનો માર્ગ પકડીને પરિભ્રમણ ટાળવું જોઈએ. પરિભ્રમણ ટળવા માટે પરિભ્રમણ સંબંધીની જે ચિંતના ઉત્પન્ન થવી જોઈએ એ એનું ફર્સ્ટ સ્ટેજ છે. પછી માર્ગ તો પછી મળે છે. હવે એ પરિભ્રમણની ચિંતના શરૂ થતી નથી ત્યારે એની સામે એક વાત બીજી પણ સમજવાને સાંભળવા મળે કે તો પછી તને પરિભ્રમણ વાલું છે. જો તને મુક્તિ વાલી નથી, પરિભ્રમણથી છૂટવું એ વાલું નથી કર્યું, તો તને પરિભ્રમણ વાલું છે તો એને ભડકવું જોઈએ. હે, પરિભ્રમણ મને હજી વાલું છે એ વાત આવે છે અને એની મને ખબર નથી. હું જે પરિણમનમાં ચાલું છું એ પરિણમન પરિભ્રમણમાં મને વેદના નથી આવતી, એનો અર્થ કે પરિભ્રમણને હું વાલો કરું છું, એવી મારી સ્થિતિ છે તો હું પરિભ્રમણને વાલો થાય ભડકવું જોઈએ. જેમ કોઈ માણસ જોખમથી ભડકે ત્યારે આમાં તો ખતરો છે, તો ખતરાથી કેવી ભડક આવે છે, એમાંની ભડક આવે લાગવી જોઈએ. તો એનો જે રસ તૂટી જાય, હિચકિચાટ આવી જાય, નિરર્ગળ પરિણમન ન ચાલે ઉલટો, એટલે બધા પડખેથી વાત એવી છે આ વિષયની, એને ખુલ્લી છે કે માણસને જો પ્રયત્ન કરે તો સહેજે આવી જ જાય. શું કહે છે કે આત્માનો આશ્રય લેવાય તો જ સમ્યક દર્શન થાય, એ સિવાય ન થાય, બીજી કોઈ એનો ઓલ્ટરનેટિવ છે જ નહીં એમ જાણે અને જાણીને આશ્રય કરે તો સ્વાનુભૂતિ થાય. જાણે અને આશ્રય ન કરે તો સહાનુભૂતિ નહીં થવાનું, જાણવાનું તો મળે છે, એટલું સત્સંગ મળે, સત્શાસ્ત્ર મળે તો જાણવાનું તો મળે જ, પણ આશ્રય ઉલટો છે, રાગનો આશ્રય છે, રાગતે હું, દેહનો આશ્રય છે, દેહાત્મ બુદ્ધિ એ દેહતે હું, એવો જે પરનો આશ્રય છે, પર ને પરભાવ બંનેનો જે આશ્રય છે, એ આશ્રય છોડવાનો પ્રયત્ન થવો જોઈએ. અને સ્વરૂપને ઓળખે તો આશ્રય થાય, જાણવું અને ઓળખવું એમાં ફરક છે. સોનાને બધા સોનું જાણે, હીરાને બધા હીરું જાણે, પણ ઓળખે સોની અને ઝવેરી, એમ બે વચ્ચે ફરક છે. એમ પ્રથમ ભૂમિકામાં જાણવું મળે, જાણવાનું થાય છે, પદાર્થ નિર્ણય છે એ ઓળખવાની વાત છે. ઓળખે તો આશ્રય છે જે થાય, ઓળખાણ વિના આશ્રય ન થાય. એટલે કૃપાળુદેવે કૃપા કરીને આખી એની ચેનલ ગોઠવી દીધી આપણને, કે જો ભાઈ જે પરમાર્થ નિર્વિકલ્પ સમ્યક દર્શન છે એ તો સ્વરૂપને ઓળખાણ વિના નથી, પરમાર્થને સ્પષ્ટ અનુભવ માનશે પ્રતીતિ, એ ઓળખાણનો વ્યાખ્યા કરી. તો કે એ સત્પુરુષના ઓળખાણ વગર નથી, સત્પુરુષની ઓળખાણ પ્રત્યક્ષ પરિચય વિના નથી. એમને એ આખી ચેનલ ગોઠવી, ત્યાં ક્રમ ગોઠવો એવી રીતે. તો કે એ ઓળખાણનું સ્ટેજ ક્યારે આવે, કે મુમુક્ષુતા પ્રાપ્ત થયે, અંતરાત્મા પ્રાપ્ત ઉપદેશનો અમલીકરણ અવધારણ થયે, અવધારણમાં અમલીકરણ લેવું અને અંતરાત્મા વૃત્તિ થયે, એટલે મુમુક્ષુતાનો સ્ટેજ આવી ગયો. પછીના ઉપરના સ્ટેજ છે એ તો મુમુક્ષુતાનો સ્ટેજ ક્યારે આવે, કે પરિભ્રમણની ચિંતા વેદના થાય અને અંતઃકરણ શુદ્ધ થાય પછી આવે. આખી ચેનલ ગોઠવેલી છે એ થ્રુથી ચેનલ તમે સમ્યક દર્શન સુધી પહોંચી શકો. એ સિવાય બીજું કરો તો એનો કોઈ ઓલ્ટરનેટિવ નથી. આ જ્ઞાનનો માર્ગ છે એ એક જ પ્રકારે છે, જે મોક્ષ માર્ગ એક પ્રકારે છે એમ એપ્રોચ પણ મોક્ષ માર્ગનો છે એ એક જ પ્રકારે છે. આ જ એનો એપ્રોચ છે, આ સિવાય કોઈ એપ્રોચ નથી. મોટા ભાગના તત્વજ્ઞાનના અભ્યાસ કરનારા જીવોને આ ચેનલની ખબર નથી. આજે શાસ્ત્ર વાંચનારા, હિન્દુસ્તાનમાં જૈન શાસ્ત્ર વાંચનારા હજારો માણસો છે, દિગંબરોમાં, સ્વતાંબરોમાં, સ્વતાંબરના કીર્તિ યશ વિજય છે ને, રામસુરી મહારાજને એની સાથે ચર્ચાનો પ્રસંગ બન્યો હતો. ગયા હતા રામસુરી મહારાજને મળવા, અંતરિક્ષ પાર્શનાથનો ઓલો ઝઘડો છે ને એ વિષયમાં રાજુભાઈ લઈ ગયા હતા. પછી મહારાજનું તો જરાક આપતો બેલેન્સ થઈ ગયું રામસુરી મહારાજનું જરાક, એટલે પછી રાજુભાઈ સમજી ગયા કે હવે આપણે બંધ કરી દઈએ. પછી ઓલા ઊભા હતા સારા અભ્યાસીને, વિદ્વાન છે, નાની ઉંમરના છે પણ અભ્યાસ તો ઘણો સારો છે, ખૂબ ચર્ચા કરતા હતા નય જ્ઞાનની બીજી ને ત્રીજી ઘણી ચર્ચા કરતા. એમ લાગ્યું કે શ્વેતાંબરમાં એવા અભ્યાસી કોઈ કોઈ સાધુઓ હોય છે, એવા અભ્યાસી આપણા વિદ્વાનને એકવાર ઊભો રાખી દે, એવું લાગ્યું કે આપણા સારા એવા વિદ્વાનને પણ ઊભો રાખી દે. એટલો સારો શાસ્ત્ર અભ્યાસ હતો નાની ઉંમરમાં, ઉંમર તો હશે 35-35 થી વધારે નહીં હોય, કીર્તિ યશ વિજયની. તો શાસ્ત્રો વાંચનારા ઘણા છે, એની ચર્ચા કરનારાઓ હજારો માણસો મળે, વિદ્વાનો મળે, પણ આ પર્ટિક્યુલર ચેનલથી ઉપડે તો સમ્યક દર્શન સુધી પહોંચે એ વિષય ક્યાંય નથી. ઇવન કૃપાળુદેવે આ વિષય ઘણો પ્રસિદ્ધ કર્યો હતો, પણ કૃપાળુદેવના સમાજમાં પણ આ વિષયમાં અંધારું જોવામાં આવે છે. ધ્યાન નથી જતું, કારણ શું છે? કે ગમે તેટલું વાંચે, વિચારે, સમજે, પણ પ્રયોજનની દ્રષ્ટિ નથી. મૂળ વાત આ છે, મારું પ્રયોજન ક્યાં છે, મારે ક્યાંથી ઉપડવું છે એની ખોજ કરવી પડે, ત્યારે પત્તો લાગે, નહીતર ન લાગે. તો એ જ્યાં જ્યાં પોતાના પ્રયોજનની વાત આવે એ પકડતો જાય પકડતો જાય ને કોર્ડિનેશન કરતો જાય પકડતો જાય ને કોર્ડિનેશન કરતો જાય એમ કરતા 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 લાઈને ચડે. આ તો સારું છે કે આપણને તૈયાર માલ મળ્યો છે, નહીતર આટલી બધી મહેનત કરવી પડે એવો વિષય છે. કેવી રીતે પકડે માણસ? હજારો વાતો શાસ્ત્રમાં ઉદ્દેશની છે, એમાંથી તારવે કેવી રીતે કે અહીંથી મારે શરૂ કરવું? આજે પ્રોબ્લેમ આપણે ત્યાં એ જ છે, શરૂ ક્યાંથી કરવું? સમજાય છે બધું, સહજ કરવું શું, શરૂ ક્યાંથી કરવું? એ બાબતમાં અંધારું છે, સમસ્યા છે. આજે બધું સમજાણું એમાં સમસ્યા, ક્યાંથી શરૂ કરવું એ ન સમજાણું તો બધું સમજાણું એ વાત ક્યાં રહી? અધૂરું સમજાણું. પણ જે વાતો સામે આવે એ બૌદ્ધિક બૌદ્ધિક સ્તર પર સમજાય છે, માટે બધું સમજાણું એમ ક્યાંથી? એટલે આશ્રય કરે, જાણે અને આશ્રય કરે એમાં આ વાત છે. જાણે, જાણીને ઓળખે, ઓળખ પરમ તત્વને જાણે, સમજે, આશ્રય કરે, ઓળખે તો આશ્રય થાય ઓટોમેટિક. બીજી કોઈ રીતે આશ્રય કરવાની પદ્ધતિ નથી. શું? કેમ કે એક સ્વરૂપ નિશ્ચયમાં જ પોતાનું પરમ સ્વરૂપ હું પણ નિશ્ચિત થાય છે. એનો ચિહ્ન શું છે, ઓળખાણનું લક્ષણ શું છે? ઓળખાણ થઈ તો કે જે પરમ તત્વ રાગને આડ વગર સીધું જ્ઞાનમાં પ્રતિભાઈશું, તે હું પણ પ્રતિભાઈશું, પોતાપણે પ્રતિભાઈશું. જ્યાં પોતાપણો આવ્યો ત્યાં આશ્રય થવાનો પ્રકાર ઊભો થયો. નહીતર તો આત્મા જ્ઞાન સ્વરૂપી છે, આત્મા આનંદ સ્વરૂપી છે, ત્રિકાળ ધ્રુવ સ્વરૂપી છે, પરમ પારિણામિક ભાવ સ્વરૂપી છે તો જાણવા મળે છે, પણ એ થર્ડ પર્સન થઈ જાય છે, પરલક્ષ્ય જાણવા મળે છે. સ્વલક્ષ્ય અભ્યાસ કરતો 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 અવલોકનથી આગળ વધી ભેદજ્ઞાનના સ્ટેજમાં નિશ્ચય કરે, જ્યારે નિર્ણય કરે સ્વરૂપનો, ત્યારે પોતાપણે એનો નિર્ણય થાય છે. પોતાપણું આવતા આશ્રય થવાનો પ્રકાર, અવકાશ અહીંથી ઊભો થયો. આમ તો ખરેખર તો નિશ્ચયના કાળમાં આંશિક તો આવી જ જાય છે, અનુભવાંશે એમાં આંશિકપણું તો આવી જ જાય છે, આ હું એમ તો આવી જ જાય છે. લક્ષણના આધારે લક્ષમાં પોતાપણું જ્ઞાનમાં આવી જાય છે, એને ભાવભાષણ કહેવું છે. અને એટલે સ્વરૂપ સન્મુખતાનું જ્ઞાન અને સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ ત્યાંથી શરૂ થાય છે. વિધિ, વિધિ પણ ત્યાં પછી જ સમજાય છે, ત્યાં સુધી અંતર્મુખની વિધિ ન સમજાય, કેમ કે ત્યાં આંશિક અંતર્મુક્ત સ્વસન્મુખતા ઊભી થઈ પ્રેક્ટિકલી. હા, સામાન્ય જ્ઞાન લક્ષણ છે ને, સામાન્ય જ્ઞાન લક્ષણ છે. સામાન્યથી ઠેઠ ત્રિકાળી સુધી પહોંચ્યો હુંપણામાં, એટલે અનંત જ્ઞાનની ખાણ, અનંત સુખની ખાણ એનો પત્તો લાગ્યો. તો આ તો અનુભૂતિ થાય. વસ્તુ સ્વરૂપ તો જ્ઞાનમાં આવે, વસ્તુ સ્વરૂપ જ્ઞાનમાં આવે તો નક્કી કરીને, એટલે નિશ્ચય કરીને, ઓળખાણ કરીને તે જાતનો, એટલે સ્વરૂપ સન્મુખતાનો પ્રયત્ન કરે, સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ ચાલે પછી. અને આત્માના આશ્રયથી સમ્યક દર્શન થાય છે. પ્રયત્ન કરીને આત્માનો બરાબર આશ્રય આવે, બરાબર આવે એટલે શું, કે પહેલાં તો જ્ઞાનમાં જ આવ્યું હતું, શ્રદ્ધાજી ઊંધી પડી હતી, શ્રદ્ધાજી ઊંધી પડી હતી, ભાવભાષણ વખતે શ્રદ્ધા સમ્યક નથી થઈ, જ્ઞાનમાં સ્વરૂપ આવ્યું પોતાપણે, શ્રદ્ધાજી સવળી નથી થઈ. ત્યારે ક્યારે થાય કે જ્ઞાનમાં આવ્યું એમાં સ્થિર થયો ઉપયોગ, ઉપયોગ સ્થિર થયો, લીનતા આવી, એટલે સ્વસંવેદન થયું, લીનતા થઈ, એ વખતે શ્રદ્ધા સવળી સમ્યક થઈ, ત્રણે એક સાથે થયા પછી એક જ સમયમાં, ત્યારે એને મોક્ષ માર્ગ પ્રગટ્યો. ત્યાં સુધી મોક્ષ માર્ગ નથી. કેમ કે મોક્ષ માર્ગમાં તો ત્રણેયની એકતા જોઈએ. ભાવભાષણમાં ત્રણેયની એકતા નથી, એકલું જ્ઞાન જ છે. લીનતા નથી થઈ અને શ્રદ્ધા પણ નથી થઈ. મોક્ષ માર્ગ પ્રગટ નથી થયો ત્યાં, પણ મોક્ષ માર્ગનું કારણ એક પ્રગટ થયું, એટલી વાત છે. હા, ચોથા ગુણ સ્થાન શરૂ થાય. ચોથા ગુણ સ્થાનના પહેલાના છેલ્લા સમય સુધી પહેલું ગુણ સ્થાન છે. એટલે 143 ની ગાથામાં એમ કહ્યું કે તને ભાવભાષણ થયું ત્યારે તને નિશ્ચય સ્વરૂપનો પક્ષ આવ્યો, એને નિશ્ચયનો પક્ષ કહે છે. પણ તેથી શું અનુભવ થવો બાકી છે એમ કીધું. પણ તેથી શું એટલે એમ કરીને શું સંકેત કર્યો છે કે અહીંયા આવનાર જીવનું પર્યાય ઉપર વજન હોતું નથી. જે જીવ સ્વરૂપ નિશ્ચય અને ભાવભાષણ સુધી પહોંચે છે તે જીવનું પર્યાય ઉપર લક્ષ્ય અને વજન જાતું નથી, એને ગણતો નથી. ત્યારે એ સમ્યક દર્શનને પામે છે અને ત્યારે તે યથાર્થ યથાર્થ છે. જો વજન જાય તો તે યથાર્થ નથી. કેમ કે જે સ્વરૂપ લક્ષ્ય ગોચર થયું, જ્ઞાન ગોચર થયું, એ એટલું મહાન છે, એટલું મહાન છે કે એના સિવાય બીજે પછી વજન જવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. એમ શું એની યથાર્થતા છે. થાય છે તો સમજવું, પર્યાય ઉપર વજન જાય છે તો સમજવું કે સ્વરૂપ લક્ષ્યમાં આવ્યું નથી. આમ છે આત્માના આશ્રયથી સમ્યક દર્શન થાય છે, બીજી કોઈ રીતે સમ્યક દર્શન થતું નથી. માટે આત્માનો આશ્રય કેમ લેવાય તે માટે પ્રયત્ન કરે. આશ્રય લેવાનો પ્રયત્ન પછી ઓળખાણ પૂર્વક ઊભો થાય છે અને એ પ્રકારના પ્રયત્નથી સ્વાનુભૂતિ થાય છે. વિસ્તાર કર્યો છે એ વિષયનો, બાકીનો આવતીકાલમાં લઈશું. આપણે જાણવાનો વિષય છે એમાં, આશય લેવો હોય તો લઈએ ટૂંકામાં. ઉપરોક્ત પ્રશ્નમાં સમાધાનમાં પ્રશ્ન અનુસાર આલંબનના વિષયમાં સમાધાન આપેલું છે. જે વિષય સાધક દશા અને સિદ્ધ દશાનો છે, મુમુક્ષુ જીવે તો વર્તમાનમાં ચાલતા પરિણામમાં પરાવલંબનના પરિણમને અવલોકીને અવલંબન શું છે તે સમજવું રહ્યું. અવલંબનના પરિણામને ઓળખીને, પરિણમનથી ઓળખીને સહજ અવલંબન સ્વસ્વરૂપનું સ્વરૂપના ઓળખાણ પૂર્વકના મહિમાથી ઉત્પન્ન થાય તે પ્રકારમાં કોમા પોતે જ્યાં ઉભો છે ત્યાંથી આગળ ચાલીને કોમા આવવું ઘટે. એવો આશય અહીંથી ગ્રહણ કરવા યોગ્ય છે.